भगवान श्री कृष्ण भीमसेन तथा अर्जुन जरासन ने मारी इंद्रप्रस्थ पधार्या। राजस्वीय यज्ञ में जे कंटकरूप हतो ए दूर थयो, सौने आनंद आनंद थी गयो। भगवान श्री कृष्ण ने जोई ने युधिष्ठिर तो प्रेम विभोर बनी गया। गदगद कंठे कहूँ, कृष्ण आप हो नहीं अने जरासन मरे नहीं, आपनी दौरावड़ीए मारू कार्य सरल बनी गयो। एक ने मारता अनेक राजाओनो आपने सात सहकार मिली गयो, ए तो भीमसेन होय नहीं अने जरासन मरे नहीं, एम कही भगवान श्री कृष्णए वात ने बीजे पाटे चढ़ावी दई अने पूछ्यू, राजस्वीय यज्ञनी बधी सामग्री तो तैयार छे ने? अने हाँ, आपे वेदज्ञ ब्राह्मणों ने आमंत्रण आप्यू छे के नहीं? न आप्यू होय तो जल्दी जल्दी आमंत्रण आपी एमने मान सन्मान साथे इंद्रप्रस्थ तेड़ी लाओ। यज्ञ माटे पुष्कर धन आव्यू छे, यज्ञ माटे सुवर्णना पात्र बनाओ, यज्ञनी जमीन खेड़वा माटे सुवर्णनु हर जोईशे, ए तैयार करावी वेदज्ञ ब्राह्मणों साथे देश देशना राजाओ प्रधानों मंत्रीओ वगैरह ने राजसूय यज्ञ में पधारवानु आमंत्रण मोकलो। हवे दिवसों टूंका रहा छे, जोत जोता में तो वसंत आवीने उभी रहेशे। भगवान आपे कहूँ ए बधानी तैयारी थई गई छे, वेदज्ञ ब्राह्मणों ने आमंत्रण पाठवी दीधा छे। आज काल में आव्या समझो ने, यज्ञ भूमि की पसंदगी थई गई छे, राजाओ प्रधानों मंत्रीओ वगैरह ने आमंत्रण पहुँची गया छे। जोत जोता में तो वसंत ऋतु आवी श्रीकृष्णए वेदव्यास भरद्राज सुमंत गौतम अशित वशिष्ठ चैवन कण्व मैत्रेय कवश्त्रित विश्वामित्र वामदेव सुमति जैमिनी क्रतु पैल पराशर गर्व वैशंपायन अथवा कश्यप धौम्य भृगुवंशी परशुराम आसुरी वीति होम मधुच्छंदस वीरसेन अकृतवर्ण वगैरे वेदवादी ब्राह्मणों ने यज्ञना वर्ण में वराव्या। शुभ मुहूर्ते यज्ञनी भूमि ने सुवर्णना हरथी खेड़ी शुद्ध करी शास्त्रोक्त विधिपूर्वक युधिष्ठिर राजा ने यज्ञ दीक्षा आपी। आखा इंद्रप्रस्थ में राजसूय यज्ञ ने धूम मची गई। ठेर ठेर देश परदेश राजाओं की रावटीओ नखाई थी। युधिष्ठिरना आमंत्रण ने मान आपीने द्रोणाचार्य भीष्म कृपाचार्य पोताना सौ पुत्रों सहित धृतराष्ट्र महाबुद्धिमान विदुर वगैरह अनेक राजाओ पधार्या हता। ब्रह्मा शंकर इंद्र लोकपालो सिद्धो गंधर्वो विद्रद्ररो मोटा सर्पो मुनियो यक्षो राक्षसो खेचरो किन्नरो तथा चारणों पण आव्या हता। यज्ञनी व्यवस्था जोईने सौ छक थई गया अने अंदरो अंदर वातो करवा लाग्या, अरे जेमने दौड़नार महासमर्थ एवा श्रीकृष्ण होय एमना काममां खामी होय खरी? रसोड़ानुं कामकाज भीमसेन ने सौंप्यू छे, जे जमवानो शौखीन होय एने रसोड़ा खातुं सौंप्यू होय तो वाह वाह थाय। दुर्योधन ने धन भंडार सौंप्यो छे, आम तो पांडवों वैरीज ने एने धन भंडार सौंप्यो, बस लूटावे ज राखे अने आवा काम में छूटे हाथे खर्च करे एनो ज यश गवाय। माटे समझी विचारीने दुर्योधन ने धन भंडार सौंप्यो छे। आवेलानो सत्कार करवानु काम सहदेव ने सौंप्यू छे। जोईती करावती वस्तुओं लावानु काम नकुल ने सौंप्यू छे। पूज्य पुरुषोना पग धोवानु काम अर्जुन ने सौंप्यू छे। आग्रह करी करीने જમાડવાનું કામ દ્રૌપદીને સોંપ્યું છે. દાનસારાના અધીશ્વર તરીકે કર્ણને નિમ્યો છે. એટલે જેવી જેની શક્તિ એવું કામ સોંપાયું છે, માટે જ આ બધું દીપી ઉઠ્યું છે. પૈસા હોય પણ વ્યવસ્થા શક્તિ ન હોય તો કાર્ય કરાવ્યું ધૂળમાં મળી જાય. સોમરસ કાઢવાને દિવસે ધર્મરાજ યુધિષ્ઠિરે સભાપતિઓની વિધિ પ્રમાણે પૂજા કરવાની તૈયારી કરી, પણ અનેક સભાપતિઓમાં સૌ પ્રથમ પૂજા કોની કરવી એ સવાલ આવીને ઊભો. યુધિષ્ઠિર મનમાં મૂંઝાયા. સભાસદો પણ અંદરો અંદર ગુસપુસ કરવા લાગ્યા. ધર્મરાજને મૂંઝાતા જોઈ સહદેવે કહ્યું, મોટાભાઈ, એમાં આટલા બધા મૂંઝાવ છો શું? આ બધા સભાસદોમાં શ્રી કૃષ્ણ જ મુખ્ય પૂજા માટે શ્રેષ્ઠ છે, અદ્વિતીય છે, એ જ સર્વેશ્વર છે, એ જ જગતને સર્જે છે, રક્ષે છે, તેમજ સંહાર કરે છે, માટે સૌથી પ્રથમ પૂજા એમની જ કરો. સહદેવે કહ્યું અને બીજા સભાસદોએ એને ટેકો આપ્યો. બરાબર છે, સહદેવ કહે છે એ યોગ્ય જ છે. યુધિષ્ઠિરનો માર્ગ મોકરો બની ગયો અને તરત જ સુવર્ણ જારીથી એમના ચરણ ધોઈ વિધિપૂર્વક પૂજા કરી અને એ ચરણો તક પ્રેમપૂર્વક પોતાને માથે ચડાવ્યું. બાકી વધેલું જર અર્જુન, ભીમ, સહદેવ તથા નકુરે મસ્તક પર ચડાવ્યું. દ્રૌપદી, સુભદ્રા અને કુંતા માતાએ પણ હર્ષપૂર્વક એ જર શિર પર ચડાવ્યું. ત્યારબાદ પીળા રેશમી વસ્ત્રો અને મહામૂલ્યવાન આભૂષણોથી શ્રી કૃષ્ણનું પૂજન કર્યું. પૂજન કર્યા બાદ જ્યાં વંદન કર્યા ત્યાં તો એમનું હૈયું ભરાઈ આવ્યું, આંખમાં આંસુ ઉભરાઈ આવ્યા. આસપાસ બેઠેલા બીજા સભાસદો પણ જય હો જય હો ના જય ઘોષ કરવા લાગ્યા. દેવોએ તથા અન્ય દર્શનાર્થીઓએ ભગવાન શ્રી કૃષ્ણ પર પુષ્પની વૃષ્ટિ કરી. આમંત્રિત રાજાઓ વચ્ચે બેઠેલા દમઘોષના પુત્ર શિશુપાલથી શ્રી કૃષ્ણને અપાતું આ માન સહન ન થયું. ક્રોધે ભરાઈને એ એકદમ ઊભો થઈ ગયો અને ભીષ્મને સંબોધીને કહેવા લાગ્યો, અરે ઓ ભીષ્મ દાદા, મને એમ લાગે છે કે તમારી સાથે બુદ્ધિ નાઠી લાગે છે. જેની પાસે રાજ્ય નથી એવા આ ગોવાળિયાને શું શ્રેષ્ઠ રાજવી તરીકે માન્ય રાખો છો? ના ના, છોકરામાં તો બુદ્ધિ ન હોય, પણ તમારી બુદ્ધિ ક્યાં ગઈ છે? બીજા અજાણ્યા હોય પણ તમે આ ગોવાળિયાથી અજાણ છો? નથી એના કુળનું ઠેકાણું, નથી બાપનું ઠેકાણું, નથી માનું ઠેકાણું. વર્ણ આશ્રમ, કુર તથા ધર્મથી ભ્રષ્ટ એવા કૃષ્ણને પ્રથમ પૂજાને યોગ્ય માનો છો કેવી રીતે? આ બધા રાજાઓને પૂછી જુઓ, એનો ભાઈ કેવો છે? મદિરા પી મસ્ત થઈને પડ્યો રહે છે, એને તમે પૂજાને યોગ્ય માનો છો કેવી રીતે? જરાસંઘથી ડરી એ મથુરાથી ભાગ્યો અને સમુદ્રમાં કિલ્લો બાંધીને રહ્યો, આ બધું તમે કેમ ભૂલી જાઓ છો? ભરડા પાડી પાડીને શિશુપાલે આખો યજ્ઞ મંડપ ગજવી માર્યો. હાથીની સામે કૂતરા ભસે, પણ હાથી જેમ જરાય ચડાઈમાં ન થાય એમ ભગવાન શ્રી કૃષ્ણ પૂર્વવત શાંતિથી શિશુપાલના કવેણ સાંભળી રહ્યા. શ્રી કૃષ્ણ શાંત રહ્યા એમ એ બમણા વેગથી ગરજવા લાગ્યો. ભગવાન તો સહન કરીને સાંભળી રહ્યા, પણ શ્રી કૃષ્ણના ભક્ત એવા પાંડવો, મત્સ્યો, કૈકિયો તથા શુંજીઓથી શિશુપાલના શબ્દો સાંભળી શકાયા નહીં. એમનું ક્ષત્રિય લોહી ઉકરી ઉઠ્યું. બીજી જ પરે એમનો હાથ તલવાર પર ગયો અને શિશુપાલને મારવા ઊભા થઈ ગયા. શિશુપાલ પણ ગાંજો જાય એમ ન હતો, એટલે એ પણ ઢાલ અને તલવાર હાથમાં લઈ એમને મારવા ઘસ્યો. વાત એકદમ મરસી જશે એમ વિચારી અત્યાર સુધી શાંત બેઠેલા ભગવાન શ્રી કૃષ્ણ એકદમ ઊભા થઈ ગયા અને પોતાના પક્ષના રાજાઓને વારવા લાગ્યા. આથી શિશુપાલ ઓર ભપક્યો અને ભગવાન શ્રીકૃષ્ણને જેમ ફાવે તેમ ગારો ભાંડવા માંડી. ત્યારે શ્રીકૃષ્ણએ કહ્યું, હવે આપ શાંત રહો તો સારું, બહુમાં મજા નહીં. અરે જાજા ભાગેડું, હું તને સારી રીતે ઓળખું છું, એવી લુખી દમદાટી બીજાને દેજે, મને નહીં, સમજો? એમ કહી શિશુપાલે ગારોનો ધોધ વરસાવવા માંડ્યો. ભગવાન શ્રીકૃષ્ણએ લગભગ 100 ગારો સહન કરી, છતાંય એ અટક્યો નહીં. ત્યારે સજ્જૈયાની ધાર જેવું તીક્ષ્ણ ચક્ર છોડી શિશુપાલનું માથું છેદી નાખ્યું. યજ્ઞસભામાં શિશુપાલનો વધ થતાં ચોમેર હાહાકાર મચી ગયો. એના મળતિયાઓ તો જીવ બચાવવા મુઠ્ઠીઓ વારીને ભાગ્યા. થોડી વાર તો શિશુપાલનું ધડ તરફડિયા ખાતું અહીં તહીં કુદાકૂદ કરી રહ્યું. થોડી વાર પછી શાંત થઈ ગયું. આકાશમાંથી સરકતો અંગારો પડે અને પૃથ્વીમાં સમાઈ જાય એમ શિશુપાલના શરીરમાંથી નીકળેલું તેજ ભગવાન શ્રી કૃષ્ણના શરીરમાં સમાઈ ગયું. 3 જન્મથી ભગવાન પ્રત્યે વેરબુદ્ધિ રાખતો શિશુપાલ છેવટે શ્રીકૃષ્ણમાં સમાઈ ગયો. ધર્મરાજ યુધિષ્ઠિરે ઋત્વિજોને મનમાન્યું દાન આપી વિધિ અનુસાર સર્વની પૂજા કરી યજ્ઞને અંતે કરાતું અવભૃત સ્નાન કર્યું. યજ્ઞ પૂરો થતાં આમંત્રિત રાજાઓ દેવો વગેરે યુધિષ્ઠિરની રજા લઈને પોતપોતાને સ્થાને ગયા. ભગવાન શ્રીકૃષ્ણે રજા માગી. ધર્મરાજ, હવે રજા આપો, દ્વારિકાથી નીકળ્યો ઘણો સમય થયો, હવે મારે ત્યાં જવું જોઈએ. ભગવાન આવ્યા છો તો થોડા સમય રહી જાઓ, પછી તે ત્યાં જવાનું જ છે ને. ધૃતરાષ્ટ્ર છે, એમના દીકરાઓ પણ છે. યુધિષ્ઠિરના આગ્રહથી શ્યામસુંદર રોકાઈ ગયા. એક દિવસની વાત છે, ભગવાન શ્રીકૃષ્ણ યુધિષ્ઠિર અર્જુન ભીમસેન વગેરેની સાથે બેસીને આનંદ પ્રમોદ કરી રહ્યા હતા. એવામાં યુધિષ્ઠિરની અંતઃપુરની શોભા તથા મહી દાનવે રચેલા માયાવી મહેલની અદ્ભુત કારીગરીને જોવાને ઈરાદે દુર્યોધન ત્યાં આવ્યો. એના મનમાં ઈર્ષ્યાનો અગ્નિ ભડભડી રહ્યો હતો. આસપાસની કલાકારીગરીને જોતા એ મનમાં ને મનમાં સળગી જતો હતો. ભગવાન શ્રીકૃષ્ણ વગેરે દુર્યોધનને આવતો જોયો. ત્યાં ભીમસેને દબાતે સ્વરે કહ્યું, શ્યામ, દુર્યોધનની હવે મજા આવશે. જુઓ, પાણી છે એમ ધારી એણે પિત્તાંબર ઊંચું કરીને ચાલવા માંડ્યું છે, પણ હકીકતમાં તો ત્યાં જમીન જ છે. જ્યાં જમીન છે ત્યાં જળનો ભાસ થાય છે. આ મહિદાનવની માયા છે. આમ વાતો ચાલતી હતી ત્યાં તો દુર્યોધન ધબાક કરતો જળમાં પડ્યો. એને જોઈને શ્રીકૃષ્ણ સહિત દ્રૌપદી આદિ સ્ત્રીઓ ખડખડાટ હસી પડી અને બોલી, આંધ્રાના આંધ્રા જ હોય ને, આટલી એ ખબર નથી પડતી કે અહીં પાણી છે. આ શબ્દ દુર્યોધનને કાને પડ્યા અને એ અંદરને અંદર સળગી ઉઠ્યો. એ સમયે તો કાંઈ ન બોલ્યો અને યુધિષ્ઠિરની રજા લીધા વિના હસ્તિનાપુર ચાલ્યો ગયો.